प्रवचन नंबर 550 तारीख 7/10/87 41 मिनट तत्व चर्चा तथा प्रश्नोत्तरी।
જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે એમાં પ્રત્યેક આત્મા પ્રત્યેક સમયે જાણનાર છે પણ કરનાર નથી. જો સિદ્ધ ભગવાન કરનાર હોય તો આત્મા કરનાર બને, પણ સિદ્ધ ભગવાન તો કેવળ જાણે છે. તો સિદ્ધના જાતનો આત્મા છે. સિદ્ધ ભગવાન જેમ જાણનાર દેખનાર છે એમાં આત્મા પણ જાણનાર દેખનાર છે. હવે એને બદલે આત્માને કરતા માને તો એ તો અજ્ઞાન થઈ ગયું. કરતા માને તો કરતા થતો નથી, એનું નામ અજ્ઞાન. કરતા માને ને કરતા થાય તો અજ્ઞાન ન કહેવાય. કરતા માને અને જો કરતા થઈ જાય તો અજ્ઞાન ન કહેવાય. કરતા માને છે, આ હાથને ઊંચો હું કરું છું એમ માને છે, માટે અજ્ઞાન. હાથને ઊંચો કરી શકતો નથી. એમ બેન દીકરી માતા રોટલીને કરી શકે નહીં. એ વેણુંને હલાવે નહીં, વેણું રોટલીને અડે નહીં, અને રોટલી ઉપાડીને તાવડીમાં મૂકે નહીં. એ તો માત્ર જાણે જાણે ને જાણે. કરવાનો આત્માનો સ્વભાવ નથી તો એ કરતો તો છૂટે, તો એ આત્મા અંતર્મુખ થઈ અને હું જાણનાર છું, જાણનારને જાણી લઉં. જ્યારે જાણનારને જાણે ત્યારે સંસાર નોંધતા ગયા. એનું નામ સમ્યક દર્શન જ્ઞાન છે. જાણેલાનું સિદ્ધાંત. આત્મા જાણવામાં આવ્યો પોતાને, પોતાનો આત્મા હું તો જાણનાર છું એમ જાણવામાં આવ્યો, તો જે જાણનાર છે તે જ હું છું એવું સિદ્ધાંત પણ પ્રગટ એ સમયે થાય છે. ને અંશે એકાગ્રતા લીનતા પણ ચારિત્રનો અંશ પણ પ્રગટ થાય છે. હું જાણનાર છું બસ, બીજું જાજુ કાંઈ કરવાની જરૂર નથી. જેવો સ્વભાવ છે એવા સ્વભાવને સ્વીકાર કરી નંતરમાં પ્રત્યક્ષ અનુભવ કરવો બસ. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જ્ઞાન. સૂર્યનો સ્વભાવ પ્રકાશ અને પ્રકાશનો સ્વભાવ સૂર્યને પ્રકાશે તે. સૂર્યનો સ્વભાવ અંધારો નથી, સૂર્યનો સ્વભાવ પ્રકાશ છે. અને પ્રકાશનો સ્વભાવ જેનો પ્રકાશ છે એને પ્રકાશે, પૃથ્વીને નહીં. જો પૃથ્વીને પ્રકાશે છે તો પ્રકાશક આખો રહી ગયો. એમ આત્માનો સ્વભાવ જ્ઞાન ને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું તે. હવે એને બદલે જ્ઞાનના સ્વભાવને આત્માને જાણવાનું ભૂલીને આને જાણવું તો કહે છે સંસાર ઉભો થઈ ગયો. ઇન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું અને જેને જાણે એમાં આત્મબુદ્ધિ કર્યા કરીએ. સૂર્યનો સ્વભાવ પ્રકાશ છે અને પ્રકાશનો સ્વભાવ સૂર્યને પ્રકાશ ઉદે છે. તન્મય થઈને પ્રકાશે પાછું, એ પર્યાય ભીન રહીને પ્રકાશી ન શકે. કથનથી ભીન હોવા છતાં કથનથી તભીન છે. એ આત્માનું જ્ઞાન આત્માથી કથનચિત ભીન હોવા છતાં કથનચિત અભિન છે. તેથી એ જ્ઞાનમાં આત્મા જણાય છે. પ્રકાશક લ્યો, સ્વપર પ્રકાશકમાં સ્વપ્ને જાણવું આવે છે. સ્વપે પર કોઈને કરવું એ જ્ઞાનનો સ્વભાવ જ નથી. અને કાં જો કરવું સ્વભાવ તો સ્વપર પ્રકાશક પર ચોપડી મૂકી દો. જો સ્વપરને કરતું હોય જ્ઞાન તો સ્વપર પ્રકાશક ઉપર ચોપડી મૂકો. અને જો સ્વપર પ્રકાશક તમને ખ્યાલમાં આવે તો કરવાનું છૂટી ગયું, જાણવાનું રહ્યું. ભલે બેને જાણે એટલી છૂટ હમણાં થોડીક વાર માટે, પણ કરવાનું તો ભૂતરો વિયોગ ગયો. કરવાનું ભૂત ભર્યું છે જીવને, મોરૂપી ભૂતરી.
કથનથી ત્યાં સર્વથા અભિન્ન હોવું જરૂરી છે.
હા, જ્ઞાન છે ને, જ્ઞાન એ આત્માને જાણે છે એ કથનચિત ભિન્ન પણ છે આત્માથી અને કથનચિત અભિન્ન છે. દ્રષ્ટિ અપેક્ષા એ જોવામાં આવે તો વિજ્ઞાનની પર્યાય જ્ઞાયકથી ભિન્ન છે અને જ્ઞાન અપેક્ષા એ જોવામાં આવે તો જ્ઞાનનો પર્યાય જ્ઞાયકથી અભિન્ન છે. પણ જ્ઞેયથી તો સર્વથા ભિન્ન છે.
ભિન્ન હોય
એને ન જાણે અને એને જાણે એમ કે હું તે ઉપચાર છું. એને જાણે જે ભિન્ન છે ને જાણે એમ કેવું તે વ્યવહાર છે, અસદભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. ખરેખર જ્ઞાન જ્ઞેયને જાણતું નથી પણ જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે એવા જ્ઞાનને જ્ઞાન જાણે છે. અરીસામાં બોરનો પ્રતિભાસ થયો, પોપટનો પ્રતિભાસ થયો, અગ્નિનો પ્રતિભાસ થાય તો ખરેખર એ અરીસાને જાણે છે, અરીસાની પર્યાય જણાય છે. મોર પોપટ કે અગ્નિ જણાતી નથી એવી એ સ્વચ્છતાને જાણે છે. જે દર્પણની સ્વચ્છતા છે ને એને જાણે છે, મોરને મોર નથી જણાતો. જો મોર જણાય છે તો સ્વચ્છતા નહીં જણાય. મોર જણાય તો અરીસો નહીં જણાય. પછી અરીસામાં મોરને પોપટનો પ્રતિભાસ દેખીને એમ કહેવાય કે આ મોરને પણ જાણે છે, પણ એ તો ઉપચારનું કથન છે. એની નજર મોર ઉપર ક્યાં છે? મોર ઉપર નજર જાય તો અરીસો નહીં જણાય. તો અરીસો નહીં જાણે તો સોપર પ્રકાશક નહીં દે,
કઈ નહીં દે.
મોરે મોરે મોર માર્યો, અરીસો અરીસા મારી ગયો. મોર આ જણાય છે, મોર આ જણાય. અરીસાને જાણવાનું પ્રયોજન છે. સવારે મંદિરમાં જાય, ભગવાનને દર્શન કરે અને આમ ટપકું કરે, ટીલું કરે, ચાંદલો કરે, કેસરનો સુખડ કેસરનો આમ ચાંદલો. એ એક ભાઈ દરવાજા ઉપર ઉભાર્યા અને અરીસામાં ચાંદલો કરી અને નીકળ્યા બાદ કે ભાઈ તમે અરીસામાં શું જોયું? તમારું કપાળ ગેટ આઉટ. બીજો નીકળ્યો, બીજાને પૂછ્યું તમને હું જણા કપાળમાં ચાંદલો કર્યો એ જણાવું. ત્રીજો નીકળ્યો કે તમને શું જણાવું? મને તો અરીસો જણાવો. તમારું કપાળ કે ચાંદલો કઈ ન જણાવું. કે એકલો અરીસો જણાવું કે અરીસામાં કઈ પડતા બીંબો જણાયા કે પડતા બીંબ જણાના? એ શું જણાવું? એ કપાળનું બીંબ એ જણાવું. એ પણ અરીસાની અવસ્થા છે. કપાળની અવસ્થા કપાળમાં છે. કપાળ અહીંયા ક્યાં ગયું છે? મોટું તો ગયું નથી. એમ કેવડી ભગવાન મોટો અરીસો છે એ પોતાના જ્ઞાન દ્વારા, કેવળ જ્ઞાન દ્વારા આત્માને જાણે છે. આત્માને જાણતા કેવળ જ્ઞાનનો ભડકો એવો થયો, સ્વચ્છ મોટું દર્પણ, એમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છે. તો લોકાલોક જેમાં જણાય છે એવા કેવળ જ્ઞાનને કેવડી જાણે છે તો ઉપચારથી લોકાલોકને જાણે છે એમ કહેવાય. આમ છે, લોકાલોક જણાઈ જાય છે. લોકાલોકને જાણે તો ઉપયોગી મૂકવો પડે.
જણાઈ જાય છે
તેથી કહ્યું સબર પ્રકાશક છે.
ત્રીજો માસ એમ કહ્યું મને અરીસો જણાયો.
હા,
ચાંદલો તો અરીસાને ન કર્યો, કપાળ જ કર્યો.
હા,
પછી અરીસો જાણે કપાળ બી જાણે.
પણ એ અરીસો અરીસાની સ્વચ્છતા એવી છે કે અરીસાની સ્વચ્છતામાં દળ પણ જણાવું, અરીસો તો જણાવું, પણ એમાં પડતા પ્રતિબિંબો પણ જણાવ્યા. હવે એ બારે નીકળી ગયો ત્યારે તમે પૂછો કે તમને અરીસો જણાય કે ના, કપાળ જણાય કે ના, કેમ કે અરીસાથી વિમુખ થઈ ગયો. એ તો અરીસાની સન્મુખ હતું ત્યાં સુધી અરીસો અને ચાંદલો જણાતો. એમ જ્ઞાન આત્માને સન્મુખ છે ત્યાં સુધી આત્મા જણાય ને પર જણાય. પણ જ્ઞાન આત્માથી વિમુખ થાય તો શું જણાય? કઈ ન જણાય. આત્માને જણાય ને પર પણ ન જણાય. પર પોતાના પણ માને એમ થાય, બાકી જાણવાનું છૂટી ગયું. જ્ઞાનના યોગદાન થઈ ગયું, જ્ઞાનના યોગદાન થઈ ગયું.
સ્વથી વિમુખ થઈને જેટલું જાણે છે એટલું અજ્ઞાન
છે.
સ્વથી વિમુખ થઈને જેટલું બધું જાણે છે
એ બધું અજ્ઞાન, શુદ્ધ અજ્ઞાન. અને અજ્ઞાનથી કર્મનો બંધ થાય છે, જ્ઞાનથી કર્મનો બંધ થતો નથી. આવો પાઠ છે, આત્માના જ્ઞાનથી કર્મનો બંધ થતો નથી. આત્માને ન જાણવું એ અજ્ઞાન, અને અજ્ઞાનથી કર્મનો બંધ થાય છે. પણ એ અજ્ઞાન અંશ કર્મના બંધમાં નિમિત્ત કારણ છે, એ જ્ઞાયક ભાવ નિમિત્ત નથી. કેમ કે જીવ અજ્ઞાની નથી થયો, જીવ તો જીવ રહ્યો છે, પર્યાયમાં અજ્ઞાન થયું.
એ વખતે પણ એટલી જુદાઈ રહી જાય,
જુદાઈ રહી જાય છે. એકમેક નથી, આત્માને આશરો એક થઈ જાય. આત્માને આશરો જો એક થઈ જાય તો જુદા બુજી પડે જ નહીં. એકપણાની ભ્રાંતિ છે, એક થતા નથી. અજ્ઞાન અંશ અને જ્ઞાયક આત્માને આશરો જુદા છે, અંદરમાં જુદાય છે. એની સંધિ છે એમ લખે છે, સાંધ છે, એમાં પ્રજ્ઞાથી માર્ગ જુદા પડી જાય.
આત્માને આશ્રમ કરશો ત્યારે જુદાપણો દેખાય છે, પોતાની પર્યાયમાં થાય છે જુદા કરશો ત્યારે
પોતાની પર્યાયમાં થાય છે. એ પર્યાયથી જ્ઞાન ભિન્ન છે. રાજ જીવની પર્યાયમાં થાય ભાવ આશ્રમ, ભાવ આશ્રમથી જીવ તત્વ ભિન્ન છે. ભાવાશ્રવનો, રાગનો, પુનપાપના પરિણામનો આત્માના સ્વભાવમાં અભાવ છે. ઘઉંમાં કાંકરાનો અભાવ છે, પાણીમાં મેલનો અભાવ છે. મેલનું પાણી કહેવાય એ વખતે પાણીના સ્વચ્છ સ્વભાવમાં મેલનો અભાવ છે, એવો પાણીનો સ્વચ્છ સ્વભાવ છે. એમ શ્રદ્ધા કરીને પટકડી નાખે તો મેલ જુદો ફરી જાય. જાણનાર છે એ રાગનો કરનાર નથી. તો જળ કર્મને તો ક્યાંથી બાંધી? જળ કર્મ બંધાય પણ આત્મા બાંધે નહીં. બંધાય એમ કેવું? આત્માની સાથે કર્મ બંધાય એમ કેવું ને આત્મા બાંધે નહીં એમ કેવું? એ રહસ્ય છે. એ આવશે આના પછીની ગાથા, 40 નંબરની ગાથામાં ચાર પ્રકારના કર્મનો બંધ કહેશે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ બંધ, એમ ચાર પ્રકારના કર્મની જાત બંધાય. પણ એ કર્મનો બંધ એનો આત્માના સ્વભાવમાં અભાવ. કર્મ બંધાતા નથી તો ઉદયમાં ક્યાંથી આવે એમ કે છે. કર્મના બંધનો અભાવ છે, ઉદયનો અભાવ છે અને ભાવકર્મનો અભાવ છે એમ કે છે. એક આંગળીમાં બીજી આંગળીનો અભાવ છે. જમણી આંખમાં ડાબી આંખનો અભાવ છે તો જમણી આંખ શિફ્ટ થાય. જમણી આંખ જમણી પણે પણ છે અને જમણી આંખ ડાબી પણે પણ છે તો મોતિયો ઉતરવા જાય કે સાહેબ જમણી આંખનો મારો મોતિયો છે. કે જમણી આંખ છે એમાં ડાબી આંખ છે કે નહીં? કે સાહેબ ડાબી આંખ ન હોય તો પછી બે ભેગી થઈ જાય તો બે નો ઉતરવો પડે. ન્યાય સમજે છે. આ મારું ઘર છે ને આ મારું ઘર નથી, ત્યાં સમજે. એકમાં બીજાનો અભાવ છે એ ભેદજ્ઞાનની કળા છે.
ઘરની આંખની વાત છે ને તો જુદા જુદા દેખાય છે.
ઘરની જુદી જુદી પણ આ રાગ છે એ જુદો દેખાતો
નથી. એમાં થતો
રાગ
જુદા
જુદા છે. ખરેખર તો એ જે રાગ કયો આપણે જીવની પર્યાયમાં, પણ ખરેખર એ પુદ્ગલના પરિણામ છે, જીવના પરિણામ જ નથી. ખરેખર એ પરદ્રવ્ય છે અને આત્મા સ્વદ્રવ્ય છે. રાગ છે ને રાગ, એક તો આશ્રવ છે માટે જુદા. હવે એ જે ભાવ આશ્રવ છે એ જૂના કર્મના વિપાકપૂર્વક થયેલા ભાવ છે. રાગ માટે એ પૂતગલના પરિણામ છે, એ જીવના પરિણામ જ નથી. બે, અને ખરેખર રાગ પરદ્રવ્ય છે. આટલું બધું ભેદ જ્ઞાન કરવું પડશે. આપણે પરદ્રવ્યનું આવ્યું હમણાં, નવ તત્વ છે, નવ તત્વનો સમૂહ પરદ્રવ્ય છે. કહેલું તું મુંબઈમાં 38મી કલાકમાં
એની સ્વભાવથી જ જુદાઈ,
સ્વભાવથી જુદાઈ. તો બે તત્વ સિદ્ધ થાય. જો રાગ આત્મામાં હોય, રાગી થઈ ગયો આત્મા, તો એક તત્વ થઈ ગયું. જીવ તત્વ ન રહ્યું, આશ્રય ન રહ્યું, બે મળીને એક જીવ થયો. એમનો બને
દો મિલકર એક નહીં
હોતા. હા, દો મિલકર એક નહીં હોતા.
એક વાર આપને કાતા તો પાંચ દ્રવ્ય રહી જાય,
પાંચ રહી જાય, છ દ્રવ્ય નહીં રહી. ખરેખર પૂતગલના જ પરિણામ છે. પૂતગલના સંગે થાય છે ને, માટે એને પૂતગલના કહેવાય. એટલે કોઈ પણ હિસાબે રાગની અંદર મમતા તો છોડાવી છે ને, કે રાગ છે એ આશ્રવ છે માટે તારી ચીજ નથી. મમતા છોડી દે તો એ મમતા છોડી નહીં એ. ત્યારે શ્રી ગુરુ કે હવે આજે મમતા છોડતો નથી, બીજે દિવસે બીજો પાઠ આપ્યો. એને આવીને કહ્યું, સાહેબ એ રાગ તો જીવના પરિણામમાં છે, મને એ જુદા નથી બેસતા. ઠીક કાંઈ જો હવે સાંભળ, એ રાગ છે ને એ પૂતગલના પરિણામ. હે, પૂતગલના પરિણામ હોય તો જુદા જોઈ ને. હા, એ જુદા જ છે ને, પૂતગલના પરિણામ છે. અરે પૂતગલ છે, જા તોય બીજે દિવસ થોડુંક ખટક રહી ગઈ. ત્રીજે દિવસ બીજો પાઠ આપ્યો કે જાય પરદ્રવ્ય છે. જ્યાં પરદ્રવ્ય કહ્યું રાગને, ત્યાં મમતા છૂટી ગઈ. રાગ રહી જાય ને મમતા છૂટી જાય. રાગ રહી જાય એ ચારિત્રનો દોષ, અને મમતા છૂટી ગઈ એ શ્રદ્ધાનો ગુણ. શ્રદ્ધાનો ગુણ પ્રગટ થાય ને ચારિત્રનો દોષ રહી જાય. ગુણ અને દોષ બે સાથે રહીએ છે સાધક અવસ્થામાં. પરમાત્મા થાય પછી તો ચારિત્રનો દોષ જાય. દેહ રહી જાય, દેહની મમતા છૂટી જાય. બેંક બેલેન્સ રહી જાય, મમતા છૂટી જાય. આ ધર્મ હારો. પૈસા રહી જાય અને ધર્મે થઈ જાય. પૈસા રહી જાય, ક્યાં રહી જાય? પૈસામાં રહી જાય. મારા ક્યાં છે પૈસા? હમણાં જયંતિભાઈ વિરાણી આવ્યા હતા, તે પ્રશ્ન કર્યો કે આ ક્રોધ કેમ ઘટે? ક્રોધમાન માયાલો છે ને, એમ કેમ ઘટે? મેં કહું ક્રોધ ઘટાડવાનો પ્રયત્ન ન કરો, પણ ક્રોધમાં મમતા છે એમ છોડી દો. મોહ છૂટે પહેલા, પહેલા મિથ્યા તો છૂટે છે. ચારિત્રનો રાગ તો ક્રોધમાન માયાલો રહી જાય. પણ હવે આ ભેદ તો લોકોને ખ્યાલમાં જ નથી. શ્રદ્ધાના દોષને લોકો દોષ ગણતા નથી, ચારિત્રના દોષને પાપના પરિણામને દોષ ગણે છે. હિંસા જોડ ચોરી એને પાપ ગણે છે, અને એ લોકોને ખબર પડે. પણ આ દયાના પરિણામ મેં કર્યા એ પુંજની આરે પાપ બંધાઈ ગયું. દયાનો સ્વામી થઈ ગયો એ મિથ્યાત્મનો દોષ લાગ્યો. એ અંદરની વાતને ખબર પડે નહીં. મિથ્યાત્વ છે, મિથ્યાત્વ ગયા પછી પાપને પુણ્ય વયા જવાના થોડા ટાઈમ માટે. લંગડા થઈ જાય, પુણ્ય પાપ છે ને લંગડા થઈ જાય, કમર ભાંગી જાય.
ક્રોધની મમતા એમ કેમ કહ્યું? ક્રોધનો તો તિરસ્કાર હોય.
ક્રોધનો તિરસ્કાર ન હોય, કોઈનો તિરસ્કાર ન હોય.
સામાન્ય સંસારી જીવને કા ક્રોધ ના આવે, ક્રોધ ના આવે, ક્રોધનો તો
ક્રોધ ના આવે એમાં એ ક્રોધની અટકે. ક્રોધ મારો નથી એમાં ક્રોધ અટકી જશે. હું તો જાણનાર છું કેમ કે ક્રોધને અટકાવવા જશે તો અટકશે નહીં, પણ ક્રોધ મારો નથી એ મોહ નીકળી જશે, અને મોહ નીકળી ગયા પછી ક્રોધ ધીમે ધીમે શાંત થશે. ક્રોધ થાય એનો જાણનાર છે આત્મા, કરનારો. ક્રોધ પ્રત્યે ઉદાસ છે, ક્રોધ પ્રત્યે નહીં, ક્રોધ સમાન જ. પેલાનો અનંતાનો મુનિનો ક્રોધ હતો એવો ક્રોધ નથી આવતો, ક્ષણિક આવી જાય બસ. ક્રોધનો અનુભાગ અને સ્થિતિ બે ઘટે. અનુભાગ એટલે ક્રોધની જે કસાયની શક્તિની માત્રા હતી એ ઘટી ગઈ સમીપ દ્રષ્ટિની, અને એની સ્થિતિ લંબાતી હતી, હવે લંબાતી નથી. ક્ષણિક ક્રોધ આવી જાય પછી કાંઈ નહીં. જૂના કર્મ કા વિપાક છે ઉત્પન્ન હોય. મેં ઉસકા સ્વામી ની મેં તો જાણનાર છું. ખરેખર તો શાસ્ત્રમાં ત્યાં સુધી વાત કરી છે વસંતભાઈ કે રાગનો સ્વામી પૂદગલ છે, તેથી આત્માને રાગની સાથે સ્વસ્વામી સંબંધનો અભાવ છે. પૂદગલ એનો સ્વામી છે તેથી આત્મા નિર્મમત્વ છે સ્વભાવથી.
સુરેન્દ્રભાઈ પેલાથી એમ કહેતા, મેં કહ્યું તમે એમ કહો કે આત્માના સ્વભાવમાં રાગ નથી, અને પરદ્રંગે પૂદગલનો એવું બધી ગાવ શું કામ બોલો છો?
હા,
આ બાહ્ય સ્વભાવમાં 23-24-25 ગાથામાં ક્રોધને પૂદગલનો છે, માતાજીનું ને આમ ચેતનજીનું વાક્ય બતાવે
બરાબર
છે. શાસ્ત્ર બરાબર
છે, ખાલી આત્માનો ગતિ એટલું નહીં, ભૂતગલનો છે એમ બી સ્થાપિત કરે. ભૂતગલનો છે, ભૂતગલને ભાવ છે, એ વિના મમતા નહીં જાય. આ જે રૂપિયા છે, સોનું છે, ચાંદી છે, એનો સ્વામી ભૂતગલ છે હું નથી ત્યારે મમતા જાય. ધણી છે ને બેઠો છે, ધર્મ ક્યાંથી જાય? મમતા છે ને એ ધર્મમાં બાધક છે. પૈસો બાધક નથી, સંયોગ બાધક નથી. સંયોગ તો પરપ્રથક છે, એ ક્યાં નડે છે? પછી જયારે હાયર સ્ટેજ આવે ચારિત્રનું, ત્યારે પછી રાજપાઠ એ બધું છોડીને, પરિગ્રહ છોડીને જંગલમાં જાય સાધના કરવા. એ સેકન્ડ સ્ટેજ, હાયર સ્ટેજ છે. આ તો શરૂઆતમાં પેલા મોહનો ક્ષય થાય છે, રાગદ્વેષનો ક્ષય થતો નથી. રાગદ્વેષનો નાશ તો મોહની અવસ્થામાં શુક્લ ધ્યાનની શ્રેણીમાં જ ક્યારે થાય, એને ટાઈમ લાગે છે. સંસારનું મૂલ્ય મિથ્યાત છે. ટોડરમલજી સાહેબે તો ત્યાં સુધી કહ્યું એ સાત વ્યસન કરતા પણ મિથ્યાત્વનો પાપ પૂરું છે. મિથ્યાત્વનો એક કણિયો પણ બૂરો છે. મિથ્યાત્વ એટલે હું ખોટી શ્રદ્ધા. શરીર પૂતગલનું છે, મારે શરીર મારું. રાગનો જ્ઞાતા છે છતાં માને કે કરતા, એનું નામ મિથ્યાત્વ છે. આ ઇન્દ્રિય જ્ઞાન જે ઉપરને જાણું છું એ મિથ્યાત્વ. શું કહ્યું? આ ઇન્દ્રિય જ્ઞાન વડે હું દેશના સુધી સાંભળું છું એવું જો શ્રદ્ધા કરે તો મિથ્યાત્વ દોષ લાગે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો આત્મામાં અભાવ છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન વડે એ જાણે તો ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમાં આત્મા એક થઈ ગયા, એકત્ર થઈ ગયું. એ બે એક થઈ ગયા. ઇન્દ્રિય જ્ઞાનને સાધન માને તો એ ઇન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા તો બે ભિન્ન ભિન્ન છે, એક નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો તો અભાવ થઈ જાય છે સિદ્ધ અવસ્થામાં. જો ઇન્દ્રિય જ્ઞાન આત્માનો સ્વભાવ હોય તો ઇન્દ્રિય જ્ઞાન રહેવું જોઈએ, અને ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવ હોય તો ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાવવો જોઈએ. તો ઇન્દ્રિય જ્ઞાનનો તો જણાતો નથી, જેમ રાગમાં જણાતો નથી એમ ઇન્દ્રિય જ્ઞાનમાં જણાતો નથી. માટે ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા ભિન્ન છે. માટે ઇન્દ્રિય જ્ઞાન વડે એ દેશના લીધે સાંભળતો નથી, સમયસર વાંચતો નથી, ત્યારે હવે શું કરવું? એ પ્રશ્ન થાય ને કે વાંચવાનું બંધ કરવું, દેશના લીધે સાંભળવી નહીં, શું કરવું?
અત્યારે ક્રિયા થાય છે તો ઇન્દ્રિય જ્ઞાનથી નથી થતી, અતિન્દ્રિય જ્ઞાન તો હાજર નથી, તો સાથી થાય
કે એ ઇન્દ્રિય જ્ઞાનથી મારો આત્મા ભિન્ન છે, અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા છું, તો એક અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થઈ જશે. જ્યાં સુધી એનો નિષેધ નહીં આવે ઇન્દ્રિય જ્ઞાનનો, ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન આત્માને આશરે પ્રગટ નહીં થાય. અને આત્મા ઇન્દ્રિય જ્ઞાનમાં જણાતો નથી, અને જાણવો છે તો આત્માને, તો ઇન્દ્રિય જ્ઞાન તો પરની પ્રસિદ્ધિ કરે. એનો નિષેધ કરવો જોઈએ કે ઇન્દ્રિય જ્ઞાન વડે હું જાણું એ મારો સ્વભાવ નથી. સ્વને પરને જાણવું હોય તો અતિન્દ્રિય જ્ઞાન વડે જાણવું, અતિન્દ્રિય જ્ઞાન વડે આત્મા પણ જણાય અને લોકાલોક પણ એમાં જણાઈ જાય. એમ એ અતિન્દ્રિય જ્ઞાન વડે જાણવું એ સ્વભાવ છે, એ અભિન્ન સાધન છે. ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે,
ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન હોવા છતાં
એ જ્ઞેય છે. ખરેખર જ્ઞાન તો મોરાજાએ નામ પાડ્યું, મોરાજા એને જ્ઞાન કહે છે, સર્વજ્ઞ ભગવાન એને જ્ઞેય કહે છે. જ્ઞેય એટલા માટે કે જેમાં આત્મા ન જણાય એ તો જ્ઞાન ન હોય, એ તો જ્ઞેય
હોય,
સાચું નથી. માટે એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. એ મોટી ભૂલ આ છે, ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞાન માને છે. સામાન્ય જન સમુદાય પુંથી ધર્મ માને, અને વિદ્વાનો શાસ્ત્રના જ્ઞાનને જ્ઞાન માને. ભણેલા
બંને જાણતું ઇન્દ્રિય જ્ઞાન એ તો જ્ઞાતા દ્રષ્ટા છે એમ માને છે,
એમ માને છે. એ ભૂલ છે. જ્ઞાતા દ્રષ્ટા પણ હું ઇન્દ્રિય જ્ઞાનમાં ન હોય. ઇન્દ્રિય જ્ઞાન પરમેયાને એકતા કરે છે, જ્ઞાતા ન થઈ શકે. ઇન્દ્રિય જ્ઞાનમાં પરપદાર્થ જ્ઞેય ન થાય, પરપદાર્થ કર્મ થઈ જાય, કર્મ થઈ જાય. હું આનો કરનાર છું, આનો સ્વામી છું એમ થઈ જાય, આમ થઈ જાય કર્મ. ઇન્દ્રિય જ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત નથી. અતિન્દ્રિય જ્ઞાનમાં ભેદજ્ઞાન કરવાની તાકાત છે. એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ છે, એક ત્રિકાળ સ્વભાવ છે, અને ત્રિકાળ સ્વભાવનો અવલંબન લેતા અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. ઇન્દ્રિય જ્ઞાનમાં તો એ કરતા બુદ્ધિ છે, એની જ્ઞાતા ક્યાં થયો? ઇન્દ્રિય જ્ઞાન મારું માને છે.
ભેદ જ્ઞાન ઉત્પન્ન કરવાનો જે ઉદ્દેશ છે, ભેદ જ્ઞાન ઉત્પન્ન કરવાનો જે ઉદ્દેશ છે એ ખરેખર તો અતિન્દ્રિય જ્ઞાનથી આત્માને જાણવાનો ઉદ્દેશ
છે, એ જ ઉદ્દેશ છે. ઇન્દ્રિય જ્ઞાનમાં એમ ક્યાં સુધી પાઠ છે ભાઈ, કે ઇન્દ્રિય જ્ઞાન માં આત્માએ ન જણાય, ને ઇન્દ્રિય જ્ઞાન વડે પરને ન જાણે આત્મા. એમ પ્રવર્તન સારના અલિંગ્રહણના 20 બોલમાં પેલા બે બોલમાં છે કે આ આત્મા છે એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી, નહીં, અને ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા જણાતો પણ નથી. બીજો બોલ, બંને પરરૂપે ક્યાં જાણે, પરને સ્વરૂપે જાણે છે. તો જાણનાર ક્યાં રહ્યો? એ તો સ્વામી થઈ ગયો. જ્ઞાતા ક્યાં રહ્યો? જ્ઞાતા હોય સ્વામી ન હોય, જ્ઞાતા પણ ઇન્દ્રિય જ્ઞાનમાં છે જ નહીં. ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે એમાં અહમ કરે છે, એવું મોક્ષમાર્ગ પ્રકાશમાં લખ્યું છે. મોક્ષમાર્ગ પ્રકાશના 82 પાના ઉપર એમ લખ્યું છે કે ઇન્દ્રિય જ્ઞાન છે તે અમૂર્તિક આત્માને તો જાણતો નથી, અને દેહાદી મૂર્તિક પદાર્થને જાણે છે એમાં અહમ બુદ્ધિ કેળા વરેતો નથી. તો જ્ઞાતા ક્યાં રહ્યો? જ્ઞાતા હોય તો મોહ ન હોય, તો મોહ છે તો જ્ઞાતા નથી.
જ્ઞાતાને મોહ ન હોય,
જ્ઞાતાને મોહ હોય, મોનો અભાવ થાય ત્યારે સાક્ષાત ના થાય. ઇન્દ્રિય
જ્ઞાનથી કઈ કામ આપણું સદાય
એ બિલકુલ ની ભરોસે રહેતા નહીં. ગમે એટલો શાસ્ત્ર નો ઉગાડ હોય એનો ભરોસો કરવા જેવો નથી. ભરોસો કરવા જેવું જ્ઞાન નથી, દગાબાદ છે. શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન જ નથી, જ્ઞેય છે. એને સમયસારના 31 કાથામાં એને ત્રણેયને ઇન્દ્રિય મનાય, ભાવિન્દ્રિય, ભાવિન્દ્રિયના વિષય અને દ્રવ્ય ઇન્દ્રિય. એને પોતાનું માનવું એ તો જ્ઞેય નાયકનું શંકર દોષ કહ્યું. એનું ભેદજ્ઞાન કરવું જોઈએ કે ભાવિન્દ્રિયનો મારામાં અત્યંત અભાવ છે એવો પાઠ છે. દ્રવ્ય ઇન્દ્રિય તો છે એ તો ભિન્ન છે અને ભાવિન્દ્રિયના વિષયો ભિન્ન છે, પણ જે ભાવિન્દ્રિય ખંડ જ્ઞાન છે એ પણ અખંડ આત્માથી સર્વથા અત્યંત ભિન્ન છે એવો પાઠ છે. હવે જે ભિન્ન છે એના વડે હું પરને જાણું છું તો એની અનેકતા થઈ ગઈ, ભેદ જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન ને વચ્ચે ભેદ જ્ઞાન, જ્ઞાન ને જ્ઞાન ને વચ્ચે ભેદ જ્ઞાન. બિલકુલ નહીં, આત્માને પ્રતિબંધ નથી કરતો, એટલું તો નહીં પણ આત્માને તિરોભૂત કરે છે, દુશ્મનનું કામ કરે છે, મિત્રનું કામ નથી કરતો. ઇન્દ્રિય જ્ઞાન હોય ત્યાં સુધી અતિન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન નહીં થાય, અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન થાય તો આત્માના દર્શન નહીં થાય, ને આત્માના દર્શન વિના ધર્મની શરૂઆત નહીં થાય. આ વસંતભાઈ આવી અધ્યાત્મની સૂક્ષ્મ વાતો શાસ્ત્રમાં છે અને ગુરુદેવ કહી ગયા છે, પણ આપણા વિદ્વાનો ક્યાં સુધી હજી પહોંચ્યા હોય એવું લાગતું નથી. મૂળ વાત કરવાની જરૂર છે. પ્રયોજનની સિદ્ધિ થાય એ જ વાત કરવી જોઈએ, બીજી હું આ જીવનની વાત કરીને શું કામ. વેપાર એવો છે કે જેમાં નફો થાય,
રોલિંગ મોટું છે, રોલિંગ સર્ક્યુલેશન મોટું છે, દિવાળી એ પાછું બેલેન્સ છે, ડેફિસિટ
તો ડેફિસિટ નુકસાન. એ હમણાં વિચાર કરતો કહેવાનો તમને કે એક ભાઈ 10 રૂપિયા ડઝન લે આવે માલ, 10 રૂપિયા ડઝન, એ ચોથી દુકાનવાળો 10 રૂપિયા ડઝન લે આવીને 9માં વેચી નાખે, ચોથી દુકાનવાળો 10માં લઈને 11-12 વેચે. દિવાળી આવે તો દિવાળો નીકળી કે શું થયું, વકરો બહુ મોટો થતો હતો એની દુકાને ફીટ જામે, કેમ કે ઓલો 12 રૂપિયા ડઝન, ના 9 રૂપિયા ડઝન, 10માં લાવીએ 9, 10 નું ઉતારી આવે, 9 થી રોકડે વેચે, કેટલી વાર ટકે? એમ વેપાર કરે છે મોટો પણ નુકસાની નો. આહા, એમ શાસ્ત્ર એ ડોળે છે પણ નુકસાન કરે છે મોટો. બે ભૂલ છે જીવની, રાગને પોતાનું માને ને ઇન્દ્રિય જ્ઞાનને પોતાનું માને છે. બે ભૂલ છે, બે બાકી જીવ છે.
રાગને પોતાનું ના માનવું એમ કે ના, દુકાનો તો થોડી ખુલી છે,
ખુલી છે,
આ બાબતની દુકાને કરી દેખાય.
કેમ કે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાતો નથી, માટે માં એ જ્ઞાન આત્માનું ક્યાં રહ્યું?
સત્તરની ધારણા તમે એમ કહ્યું કે આબાલ ગોપાલ સર્વને અત્યારે પ્રસિદ્ધ છે,
જણાય
ત્યાં તો વર્તમાન જ્ઞાનની પર્યાય જ લીધી.
જ્ઞાનની પર્યાયમાં જણાય છે એટલે અનુભવાય છે, એટલે એમાં પ્રતિભાસ થાય છે, પણ એને ઉપયોગાત્મક નથી કરતો. એને ક્યાં વિશ્વાસ આવે છે કે મને ન્યાય જણાય છે? ન્યાય જણાય છે એમ 17મી ગાથામાં લખ્યું છે, અહીંયા એવું ક્યાં છે? એમાં લખ્યું છે એ બરાબર છે,
સૌને જણાય છે, પ્રતિભાસ થાય છે, એવું જ્ઞાનીને જણાય છે,
જ્ઞાનીને જણાય છે, સર્વજ્ઞને જણાય છે. આ કે અહીંયા મને જણાતું નથી, વાં લખ્યું છે એટલું સાચું છે.
જણાય છે તો શાસ્ત્રને કે જ્ઞાનીને જણાય છે, આપણને નથી,
આપણે નથી જણાય.
જેને જણાય છે એ જ્ઞાની થઈ જાય,
એ ભૂલ થઈ ગઈ. વિશ્વાસ આવો છે કે જાણનાર જણાય છે, જાણનાર જણાય છે, જાણનાર એટલે જ્ઞાય જણાય છે. એમ જો વિશ્વાસ આવીને પ્રયત્ન કરે તો એને પ્રત્યક્ષ થઈ જાય, જણાય જાય. જાણનાર છું ને કરનાર નથી, પછી જાણનાર જ જણાય છે. બસ બે જ પાઠ છે, ત્રીજો પાઠ કઈ છે નહીં. આત્મધર્મમાં તો ગુરુદેવ ત્યાં સુધી કહ્યું કે આ આત્મા છે, જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે, એમ તું પણ જાણનાર દેખનાર છો. આ એનું વચન. અધૂરા પુરાનો પ્રશ્ન કરીશ માં તું તર્ક કરીશ માં કે ભાઈ તો કેવડી છે ને, હું તો બતીશ. અધૂરા પુરાનો પ્રશ્ન નથી, અને સિદ્ધ ભગવાનથી જરા જુદો કોઈ ને કર્તૃત્વ આવ્યું તો સંસાર ઉભો થશે. જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર, એમ તું પણ જાણનાર દેખનાર. સિદ્ધથી જુદો કોઈ ને કર્તૃત્વમાં જો કે હું કરતા છું, જાણનાર નથી ને કરતા છું, તો સંસાર ઉભો થશે. મિથ્યા તો જાણનાર નથી, અજ્ઞાન થઈ ગયો હું. અજ્ઞાનમાં કર્તૃત્વ ભાષે, જ્ઞાનમાં જ્ઞાતૃત્વ ભાષે. આત્મા પરને જાણતો નથી, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે, એમાં જ્ઞાનનો નિષેધ નથી. આત્મા પરને જાણતો નથી, એમાં ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ છે, અને એ તો નિષેધ કરવા યોગ્ય જ છે. એમાં જ્ઞાનનો નિષેધ નથી થતો.
ખરેખર તો આત્મા પરને નથી જાણતો એમ કહીને અતિન્દ્રિય જ્ઞાનને આમંત્રણ છે.
હા, આમંત્રણ છે, અને આત્મા તને જણાઈ જશે એમ છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન બંધ થશે ને આત્મા જાણ્યા વગર તો રહેશે નહીં. પરને જાણવાની ના પાડી તો જ્ઞાન સ્વને જાણશે,
જાણશે.
કેમ કે જ્ઞાન વિશે વિના નહીં કહીએ, જ્ઞાનને ના પાડી કે બીજ જણાતી નથી તને હો, તો અહીંયાથી રીબાઉન્ડ થઈને જ્ઞાન આત્માને જાણશે, જાણ્યા વગર નહીં કહીએ. કેમ કે જાણવાની ક્રિયા તો રોકાતી નથી, અને વિશે તમે ફેરવી નાખો કે પર જણાતો નથી, સો જણાશે. બસ સીધી વાત છે. બહુ
સારા ગેય બદલી જાય,
ગેય બદલી જાય. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન કરોતી કેમ પરભાવશ્ય કરતા આત્મા મોહયમ વ્યવહારણમ. આ પાઠશાળામાં શ્લોક ચાલે છે, બાળકો બોલે છે. મહા સિદ્ધાંત છે કે આત્મા જ્ઞાન સિવાય બીજી કોઈ ક્રિયા કરનાર નથી. જાણવું 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 જાણવું, એને બદલે હું રાગને કરું, ક્રોધને કરું, તો કહે છે કે એ મોહી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. આત્માનો સ્વભાવ રાગને કરવાનો નથી, આત્માનો સ્વભાવ જ્ઞાન, ને જ્ઞાનનો સ્વભાવ જાણવું. કોને જાણવું એ ભલે બાકી રાખવું, પણ કરવું તો નહીં. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ જાણવું. જાણવામાં આવે તો કરવું નીકળી જશે, પછી કોને જાણે એ આપોઆપ અંદરમાં આવી.
સંતો નથી ને જાણે છે એમાં તો એકમતી છે.
હા પછી અંદરમાં આવશે કરતા બુદ્ધિનું ઝેર મારી નાખે. આખો ભાર માથે ઉપાયો છે કરતા પણનો બોજો. હું કરું હું કરું એ જ જ્ઞાનતા સકટનો ભારતનું પાન પાન. આ ભાવિન્દ્રિય વડે ચંદ્ર પ્રભુના દર્શન કરતો નથી. આ આંચ પડે બોલો તો પછી હવે શું કરવું? કે અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય તે આ પ્રભુના દર્શન થશે. પછી ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થશે તો ઇન્દ્રિય જ્ઞાનની આજે એકતા નહીં થાય. ઇન્દ્રિય જ્ઞાન પણ જ્ઞાનનું જ્ઞેય અને પ્રતિમા પણ જ્ઞાનનું નહીં, અને પ્રતિમાની લક્ષ્ય થતો રાગ એ પણ જ્ઞાનનું નહીં. કરતાનું કર્મ કાંઈ નહીં થાય. રાગ પણ નહીં કરતાનું કર્મ નહીં, ઇન્દ્રિય જ્ઞાન કરતાનું કર્મ નહીં થાય. જ્ઞાતા થઈ જશે. ઇન્દ્રિય જ્ઞાન એની આરે એકતા નહીં થાય, એમાં મારાપણનો ભાવ નહીં થાય, એ ભિન્નપણે જણાય. વેદજ્ઞાન થઈ ગયા પછી ઇન્દ્રિય જ્ઞાન પણ રહીએ, થોડો રાગ પણ રહીએ, કર્મ રહીએ, શરીર રહીએ, સંયોગ વધારીએ. જાણનાર છું આ કોઈ ચીજ મારી નથી, કેમ કે ઇન્દ્રિય જ્ઞાન પણ નાશવાન, રાગ વિભાવ નાશવાન, શરીર નાશવાન છે. હું અવિનાશી છું બસ. હા હોય સવિકલ્પ વેજ્ઞાન હોય એને સવિકલ્પ વેજ્ઞાન કહેવાય. જ્યાં સુધી આત્માના સ્વભાવની સમીપ સુધી ન જાય ત્યાં સુધી વિધિ નિષેધના વિકલ્પ આવો છું ને આવો નથી એવો વારંવાર ભેદજ્ઞાનનો વિચાર આવે. ભેદજ્ઞાનનો વિચાર આવે એનું નામ વ્યવહાર છે. શુભભાવ કરવો એનું નામ અજ્ઞાન છે. શું કહ્યું ફરીને કે વ્યવહારને માણો છે કે નહીં? હા, ભેદજ્ઞાનનો વિચાર વારંવાર આવે એનું નામ વ્યવહાર. કે શુભભાવ કરવો, દેવગુરુ શાસ્ત્ર ભગવાનની પૂજા કરવી, કરવી રેવા દે, કરવાની તો પડખે ચડીશમાં બેરો આવે એને જાણે. દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ આવે એને ના જાણે, નામ કરે નહીં. ના નથી બિલકુલ. એ તો જળ અચેતન છે. રાગ રાગ તો રાગને જાણે નહીં ને જાણનારને જાણતો નથી. અંધકારમય ભાવ છે.
સારા સાથી ગયા ખરા બીજે ટાઈમ થઈ ગયું સાહેબ. પાંચ મિનિટ બાકી કીધું ગયેલા ઊંડે સુધી પહોંચી ગઈ.
પૂર્ણિમા કા ચાંદ આકાશ મેં નીલમ દીદીઓ મેં લે રહી હૈ. મિલી ગયો મિલી ગયો ચાંદ પૂર્ણ પૂર્ણ સ્વભાવ કો બતાને વાલા પૂર્ણિમા કા ચાંદ હૈ. બસ